આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
પ્રાચી, હું જેલમ હાર્દિક સ્વાગત કરું છું તમારું SBS ગુજરાતીમાં.
થેન્ક યુ જેલમ.
પ્રાચી, તમે ફિઝિયોથેરાપિસ્ટ છો અને બહુ વર્ષોનો અલગ અલગ ઉંમરના વ્યક્તિઓ સાથેનો તમારો આ ક્ષેત્રમાં અહીંયા અનુભવ છે. હવે શરીરનું કેવું છે કે મન સ્વસ્થ હોય તો શરીર સ્વસ્થ રહે, અને શરીર સ્વસ્થ હોય તો મનને ખુશ રહેવામાં મદદ કરે. આ બધી જ વસ્તુ આપણે સમજીએ છીએ, પણ અમુક પરિસ્થિતિ કેવી હોય છે કે જે ઉંમર સાથે પણ માણસને આવતી હોય છે. એમાં કદાચ એ વ્યક્તિ પોતે કાંઈ કરી જ શકે દર વખતે એવું હોતું નથી. તો આવી રીતે ઉંમર વધે એ સાથે કયા કયા પ્રકારની શારીરિક તકલીફો વધે છે?
એકદમ સાચી વાત છે. ઉંમર વધતા જે બધી શારીરિક તકલીફો થાય છે, તો ઘણા બધા કોમન પ્રોબ્લેમ્સ છે કે જે આપણે, મને, તમને પણ તમારી આજુબાજુ તમારા ફેમિલીમાં કે ફ્રેન્ડ્સમાં જોવા મળતા હોય, અને મને પર્ટિક્યુલરલી, મેં આ ફિલ્ડમાં આટલા ટાઈમથી કામ કર્યું છે તો મને જે કોમન પ્રોબ્લેમ્સ જોવા મળે છે એની વાત કરીશું તો તેમાં ઓછું સંભળાવવું, ઓછું દેખાવું, સાંધાના દુખાવા, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, ડાયાબિટીસ, ડિપ્રેશન, ડિમેન્શિયા અને અલ્ઝાઇમર્સ. તો આવા રોગો કે જેમાં મેમરી અફેક્ટ થાય છે, આ ઉપરાંત બેલેન્સ ઇશ્યુઝ, હાર્ટ પ્રોબ્લેમ્સ કે સ્ટ્રોક જેવી શારીરિક તકલીફો ઉંમર વધતા જોવા મળે છે.
પ્રાચી, તમે જે ઉંમરની આ બાકીની બધી વાત કરી તો એમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે, એ ઉંમર વધતા બહુ જ કોમન સંભળાતી તકલીફ છે અથવા તો ટર્મ છે. ભલે હવે તો એ ઉંમર, પહેલો તો મારે તમને પ્રશ્ન એ કરવો પડે કે ઉંમર પહેલાં શું હતી અને અત્યારે એના માટેની ઉંમરની સમજ શું છે, અને જો એ ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે એવી ખબર પડી ગઈ વ્યક્તિને તો એ અનઅવોઇડેબલ, એટલે થવું અનઅવોઇડેબલ છે કે એને એનામાંથી બહાર આવવું એ અવોઇડ કરી શકાય? મતલબ આ પરિસ્થિતિને કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ?
ચોક્કસ, આ પ્રશ્ન તમારો બહુ સરસ છે, કેમ કે ઘણા બધા લોકોને આ ઓસ્ટિયોઆર્થરાઇટિસનું નામ સાંભળીને ડરી જાય છે કે આ શું છે, આનાથી આપણને શું થવાનું છે. અને જેમ તમે પૂછ્યું કે પહેલા આપણી માન્યતા એવી હતી કે તમે ઘરડા થાવ એટલે તમને ઓસ્ટિયોઆર્થરાઇટિસ થાય, પણ સરપ્રાઇઝિંગલી હવે તો અમને ઘણા યંગ પેશન્ટ્સ પણ જોવા મળે છે કે એઝ અર્લી એઝ 28 યર્સ ઓલ્ડ કે 35 યર્સ ઓલ્ડમાં પણ ઘણી વાર આર્થરાઇટિક ચેન્જીસ જોવા મળે છે. તો જેમ કે આપણે કોઈ કપડું પહેરીએ છીએ અને ઘસાય છે, એવી જ રીતે આ વસ્તુ બોડીને કામ કરે છે. તો ઓસ્ટિયોઆર્થરાઇટિસ એવું નથી કે અનઅવોર્ડેબલ છે, કેમ કે ઉંમર વધતા શરીરમાં થતા ઘસારાને અટકાવી નથી શકાતા, પણ ફિઝિયોથેરાપીની મદદથી કંટ્રોલ જરૂર કરી શકાય છે. હું તમને એક ઉદાહરણ આપું તો કોઈ વ્યક્તિ જો 55 વર્ષની ઉંમરની છે અને તેમને ની જોઈન્ટમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે, હવે આ વ્યક્તિ કોઈ કસરત નથી કરતા કે કોઈ યુ નો લાઈક ઇન ટર્મ્સ ઓફ સ્ટેઇંગ એક્ટિવ નથી રહેતા, તો આ ઘસારો છે વધતો જવાનો છે, પણ અને સાથે સાથે ચાલવાની, ઉઠવાની, બેસવાની બધી તકલીફો વધતી જવાની. પણ જો આ સેમ વ્યક્તિ નિયમિત એક્સરસાઇઝ કરતા હોય તો આપણે એમને લાંબો સમય એક્ટિવ, ઇન્ડિપેન્ડન્ટ અને મોબાઈલ રાખી શકીએ ઓસ્ટિયોઆર્થરાઇટિસના ડાયગ્નોસિસ સાથે. એમનું પેઇન પણ એટલું જ ઇફેક્ટિવલી મેનેજ કરી શકીએ છીએ કે રોજિંદી ક્રિયાઓમાં એમને વધારે તકલીફ ન થાય.
પણ જો ઓલરેડી તમે કહ્યું એમ, જો ઘસાઈ ગયા હોય, આ ઘસારો લાગ્યો હોય શરીરને, તો પણ આ બધી એક્સરસાઇઝીસ કરવી સારી?
ડેફિનેટલી. જો જેમ આપણે પહેલા મેં તમને ઉદાહરણ આપ્યું કે કોઈને ની જોઈન્ટનો પ્રોબ્લેમ છે અને એમને બોન્સ અફેક્ટેડ થઈ ગયા છે, તો અમે ફિઝિયોથેરાપીમાં સ્પેશિયલી એમના મસલ્સ ઉપર કામ કરીએ છીએ, જે એવી વસ્તુ છે કે તમે બહુ સારું રિઝલ્ટ આપી શકે છે. બોન્સને ઘસારો થઈ ગયો, કંઈ વાંધો નહીં, આપણે બોન્સ ઉપર એટલું નથી કરી શકતા, પણ આપણે ડેફિનેટલી બહુ જ સારું કામ મસલ્સ ઉપર કરી શકીએ છીએ અને એના લીધે આપણે એ પર્સનને એક્ટિવ રાખી શકીએ છીએ.
કારણ કે તમે કહ્યું એ રીતે જોઈન્ટ પેઇન અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ, આ તો બધું હવે પ્રમાણમાં વહેલી ઉંમરે સંભળાવવા માંડ્યું છે, ત્યારે આ વસ્તુ, આ બાબતનું જો ધ્યાન હોય તો એ ખરેખર ઘણું મદદ કરી શકે.
હવે ડેફિનેટલી
તમે તો એજ કેરમાં અને ઘણી બધી જગ્યાએ સર્વિસીસ આપો છો, ઘણી બધી સંસ્થાઓ સાથે એ રીતે જોડાયેલા છો. તમે એન્હાન્સ પ્રાઇમરી કેર કે ઇવન ડિપાર્ટમેન્ટ ઓફ વેટરન્સ અફેર્સ આ બધામાં તમે કામ કરો છો, તો એમાં ફિઝિયોથેરાપીનો શું રોલ છે?
સો પર્ટિક્યુલરલી તમે એજ કેરમાં યુનો ફિઝિયોથેરાપીનો જ્યારે આપણે રોલની વાત કરીએ તો એ રોલ બહુ જ મહત્વનો છે. જેમ આપણે પહેલા વાત કરી એમ ઉંમર વધતા સાંધાના દુખાવા કે પછી મસ્ક્યુલર પેઇન થતા હોય છે અને આવા વ્યક્તિઓ માટે અમે પેઇન મેનેજમેન્ટનો પ્રોગ્રામ એજ કેરમાં ચલાવતા હોઈએ છીએ, જેમાં મસાજ અને એવી ઘણી બધી ટેકનિક્સથી તેમનું પેઇન અમે ફિઝિયોઝ ઇફેક્ટિવલી મેનેજ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત ઘણા ઉંમરલાયક વ્યક્તિઓ જેને ચાલવાની, ફરવાની કે બીજી શારીરિક તકલીફો માટેની કસરત કરાવીએ છીએ, જેના લીધે અમે તેમને લાંબો સમય ચાલતા ફરતા રાખી શકીએ અને ઇન્ડિપેન્ડન્ટ રાખી શકીએ. ઉંમરલાયક વ્યક્તિઓમાં ફોલ્સનું પ્રમાણ વધારે જોવા મળે છે અને અમે ફોલ્સ પ્રિવેન્શન એજ્યુકેશન અને ફોલ્સ પ્રિવેન્શન એક્સરસાઇઝીસ પણ કરાવીએ છીએ, જેથી કરીને અમે ફોલ્સ પ્રિવેન્ટ કરી શકીએ. જેમ કે ઘણીવાર બહુ જ કોમન ઇન્જરી કે જે ફોલ્સ પછી એલ્ડરલીમાં જોવા મળે છે, હિપ ફ્રેક્ચર, અને ઘણા બધા કેસીસમાં તો તે ફેટલ પણ પુરવાર થઈ શકે છે. એટલે અમારો રોલ એજ કેરમાં આ પ્રકારનો છે.
અચ્છા, તમારી વાતમાં જ આવ્યું કે તમે જુદા જુદા પ્રકારની કસરત કરાવો છો, તો મોટી ઉંમરની વ્યક્તિ માટે કયા પ્રકારની કસરત છે ફાયદાકારક હોય?
મોટી ઉંમરની વ્યક્તિઓમાં કસરત કરવી બહુ જ જરૂરી છે. તો આ માટે હું તમને એક એવું ઉદાહરણ આપીશ કે એક રિસર્ચ થયેલું છે. તો નેશનલ કાઉન્સિલ ઓફ એજિંગના એક રિસર્ચ પ્રમાણે ફોલ્સ યંગ પોપ્યુલેશન કરતાં ઓલ્ડર પોપ્યુલેશનમાં વધારે જોવા મળે છે. તો આ એક રિસર્ચ પ્રમાણે એવરી 11 સેકન્ડ્સમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં કોઈ ફોલ્સ રિલેટેડ ઇન્જરીને લીધે એડમિટ થાય છે અને એક્સરસાઇઝ કરવાથી આ ફોલ્સનું પ્રમાણ અંદાજે 23% ઓછું કરી શકાય છે. ધેટ્સ હાઉ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝીસ આર. તો ઘણી બધી બહુ સરસ અને સરળ કસરતો બહુ જ સારું રિઝલ્ટ આપે છે, જેમ કે વોટર એરોબિક્સ, એટલે પાણીમાં કરાતી કસરતો જેનાથી દુખાવા પણ નથી થતા અને એના રિઝલ્ટ પણ બહુ સરસ મળે છે, જે આર્થરાઇટિસ અને જોઈન્ટ પેઇનમાં રાહત આપે છે. આ ઉપરાંત ચેર એક્સરસાઇઝીસ, બેલેન્સ એક્સરસાઇઝ કરવાથી બેલેન્સ ઇશ્યુને ઇમ્પ્રૂવ કરી શકાય છે. પિલાટીસ કે જસ્ટ રેગ્યુલર વોકિંગ કરવાથી એલ્ડરલી તેમની ફિટનેસ જાળવી શકે છે અને વધારી શકે છે. આ ઉપરાંત પણ ઘણી બધી સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કે પોસ્ચર એક્સરસાઇઝ, મોબિલિટી એક્સરસાઇઝ કરવાથી પણ તમે ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો.
આવી ઉંમરલાયક વ્યક્તિઓ માટે તમારા કોઈ ખાસ સૂચનો?
શ્યોર, ઉંમરલાયક વ્યક્તિઓએ ખાસ નિયમિત કસરત કરવી જોઈએ જેનાથી તેઓ લાંબો સમય સુધી ઇન્ડિપેન્ડન્ટ રહી શકે. જો જરૂર પડે તો સ્ટિક કે ફોર વ્હીલી ફ્રેમ જેવી વોકિંગ એડ્સ યુઝ કરવી જોઈએ. આ સાથે સ્લીપરી સરફેસ કે અનઇવન સરફેસ પર ચાલવું અવોઇડ કરવું જોઈએ. પ્રોપર ફૂટવેર પહેરવા જોઈએ. આ સાથે સારો પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ અને ગુડ સ્લીપ પણ અત્યંત જરૂરી છે, જેનાથી ઘણી બધી સમસ્યાઓ કંટ્રોલ કરી શકાય છે.
વાહ, આ સાથે પ્રાચી બીજો એ પણ વિચાર આવ્યો કે શિયાળામાં કે ઇવન પછી બદલે ઋતુઓ બદલે વસંત કે આ, તો એ દરમિયાન કોઈ શરીરને ના દુખાવા ઓછા થાય, દુખાવા ઘટે એ માટે કોઈ ખાસ સૂચન ખરા તમારા?
શ્યોર, બેસ્ટ ટીપ એ છે કે આ ઠંડીમાં સાવ કંઈ ન કરવા કરતાં થોડી જનરલ એક્સરસાઇઝ કરીએ, જેમ કે રેગ્યુલર વોકિંગ, સાયકલિંગ ઓર પ્લેઇંગ એની સ્પોર્ટ્સ વિલ કીપ યુ અવે ફ્રોમ પેઇન. તો ઇંગ્લિશમાં એક કહેવત છે કે ઇફ યુ ડોન્ટ યુઝ ઇટ યુ લૂઝ ઇટ. એમ બને તેટલી થોડી એક્સરસાઇઝ કરવાથી તમે ફિટ રહી શકો છો. જો તમને ઓલરેડી કોઈ પેઇનફુલ કન્ડિશન હોય, કોઈ મેડિકલ પ્રોબ્લેમ્સ હોય, તો બેટર છે કે તમે તમારા ડોક્ટર કે ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરીને જ અમુક કસરતો કરવી. પણ વિન્ટરના દુખાવાને પ્રિવેન્ટ કરવા માટે કે એને મેનેજ કરવા માટે થોડી રેગ્યુલર એક્સરસાઇઝ કરવી ઘણી જ અત્યંત જરૂરી છે.
વાહ, ઘણી જાણીતી વાત છે કે કસરત છે બહુ સ્વસ્થ રાખે છે, પણ એ જો કોઈ ફિઝિયોથેરાપિસ્ટ કે તો એ વસ્તુની અસર જુદી હોય છે. તો કોઈ પણ ઉંમરની વ્યક્તિઓ તમે કહો છો એ રીતે કસરત કરતા રહેશે તો સ્વસ્થ રહેશે. પ્રાચી, થેન્ક યુ વેરી મચ આ બધી માહિતી અને બહુ જ જરૂરી સૂચનો અમારા સાથે શેર કરવા માટે. SBS ગુજરાતીના તમામ શ્રોતાઓ વતી હું જૈલમ હાર્દિક તમારો આભાર માનું છું.
થેન્ક યુ જૈલમ, ઇટ્સ માય ગ્રેટ પ્લેઝર. થેન્ક યુ વેરી મચ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.